તારીખ 15/7/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 163 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 120
ચૈતન્ય દ્રવ્ય પૂર્ણ નિરોગ છે, દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ નિરોગ છે, એમાં કોઈ વિકૃતિ નથી, મલિનતા નથી, કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી, અપૂર્ણતા નથી, પરિપૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ છે, નિરોગ છે, ચૈતન્ય દ્રવ્ય પૂર્ણ નિરોગ છે, પર્યાયમાં રોગ છે, જીવની અવસ્થામાં વિભાવ કહો, વિકાર કહો, સંસાર રોગ કહો, પર્યાયમાં રોગ છે, રાગ છે તે રોગ છે, સીધી લઈએ તો રાગ છે તે રોગ છે, સ્વભાવમાં રાગનો અભાવ આથી ચૈતન્ય દ્રવ્ય ચૈતન્ય સ્વભાવ નિરોગ છે, રાગ છે તે રોગ છે, અને રોગને સારો જાણવો તે મહારોગ છે. મિથ્યા તો શું છે, મહારોગ છે કે જે રોગને રાગને રોગને સારો માને છે, સારો જાણે છે, આ રાગ સારો, બીજા અશુભ રાગ સારા નથી, ખાસ કરીને આ રાગ સારો છે, વાંચન નો રાગ વધારે સારો છે, અથવા રાગ નો પ્રેમી ભૂમિકા અનુસાર અમુક રાગ તો થવો જ જોઈએ, ન્યાયની દ્રષ્ટિએ ન્યાય ઉચિત છે, તો પણ એ રાગનો પ્રેમ અને રાગનો રાગ કરવા જેવો નથી, એટલી મર્યાદા રાખીને એ વાત કરનારે કરી છે. સત્શાસ્ત્ર નો વિષય છે કે ભૂમિકા અનુસાર જીવને રાગ આવે ના આવે એવું બને નહીં, ના આવે એ ભૂમિકાનો રાગ એને ન આવે તો એ ભૂમિકાની એને વિતરાગતા નથી એમ પણ કહેવામાં આવે છે. જેમ કે મુનિ દશામાં મુનિ યોગ્ય પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ પાલનનો રાગ, ચૈતી વંદન આદિ દેવ વંદન આદિનો રાગ, અથવા વ્રત પૂજા ભક્તિનો રાગ, એવી મર્યાદિત રાગ આવે, એવો રાગ ન આવે અને એથી નીચેની સ્ફૂટિનો રાગ આવે તો એને વિતરાગતા મુનિદશાને યોગ્ય વિતરાગતા ત્યાં નથી, એ ભૂમિકા ત્યાં એની નથી એમ નક્કી થાય છે. એમ શ્રાવકને શ્રાવકની ભૂમિકાને યોગ્ય રાગ ના આવે, એથી નીચી કુટીના રાગની ઉપસ્થિતિ હોય તો એને નીચેની ચોથી પાંચમી ભૂમિકા નથી. એવી જ રીતે મુમુક્ષુને મુમુક્ષુ યોગ્ય શુભ રાગ ન હોય, એથી નીચી કુટીના તો રાગ પાછા ઉભો જ હોય સંસારમાં હોય એટલે તો એની એ ભૂમિકા નથી. પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો એની અત્યંત ભક્તિ હોય અને એ સિવાય એને પૂજા ભક્તિ દયા દાન શાસ્ત્ર વાંચન આદિના એ પ્રકારના સ્વભાવ હોય છે. એવું જોઈએ ને, પણ એ રાગ ને સારો માનવો એ ન્યાય નો મર્યાદા છોડીને, મર્યાદિત ન્યાય છે, મર્યાદા છોડીને રાગ ને સારો માનવો એકાંત થઈ ગયો, એ નિષ્યાત થઈ ગયો, એ મહારોગ છે. રાગ તો રોગ છે, રોગ ને રોગ જાણે તો એ રોગ છે, નાશ કરવા યોગ્ય છે, ટાળવા યોગ્ય છે, એ વાત લક્ષમાં રાખીને ભૂમિકાના રાગ નો સ્વીકાર કરે. આવી જાય છે એને બતાવવાની એ પદ્ધતિ છે, એને લાવવો એ પ્રશ્ન નથી, પણ એ આવી જાય છે. અભિપ્રાયમાં તો રાગનો એક કણ પણ સ્વીકાર્યો હોય તો એને સમ્યક દર્શન થાય નહીં. ત્યાં સુધી અભિનિવેશ છે, ત્યાં સુધી એને સમ્યક દર્શન થાય નહીં. એને જ્ઞાતા દ્રષ્ટા એવા સ્વભાવનો આદર છે, અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો એનો પ્રયત્ન છે, એનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ ની નબળાએ કચાશ ને કારણે રાગ ઉપસ્થિત થઈ આવે છે, જે ભૂમિકામાં હોય તે ભૂમિકા નો એમ કહેવાય. પણ એ શુદ્ધિ ની ભૂમિકા ને ન ઓળખે તો અશુદ્ધિ ની ભૂમિકા થી એને દર્શાવવામાં આવે છે કે આ ભૂમિકામાં આવો રાગ ન હોય, અને નીચી કુટી નો રાગ વર્તતો હોય તો એ ભૂમિકા એને વર્તતી નથી એમ જાણવું જોઈએ. પણ રાગ છે રોગ, રોગ છે એ રોગ જ છે, રોગ છે એમાં નિરોગતા નથી, નિરોગતામાં રોગ નથી. આ વાત સ્પષ્ટ હોવી. ખરેખર તો એક સમય નો રોગ છે. જ્યાં સુધી દ્રષ્ટિ પર્યાય ઉપર છે ત્યાં સુધી એ રોગ પ્રતિ સમય ની પર્યાય માં ચાલુ ને ચાલુ રહે છે. જેવી દ્રવ્ય ની દ્રષ્ટિ થઈ એટલે પહેલો મહારોગ નો નાશ થાય છે, મિથ્યાત્વ નો મહારોગ ટળે છે, પછી અસ્થિરતા નો ભૂમિકા અનુસાર રાગ રહે છે. તે ક્રમશઃ દ્રવ્ય ના અવલંબને જેમ જેમ સ્વદ્રવ્ય નું નિરોગી દ્રવ્ય નું અવલંબન વધતું જાય છે તેમ તેમ નિરોગતા વધુ ને વધુ વ્યક્ત થતી જાય છે, અને સંપૂર્ણ નિરોગ થવાનો અવસર એને આવે છે. પર્યાયમાં રોગ છે, શુદ્ધ ચૈતન્ય ભાવના પર્યાય રોગ ચાલ્યો જાય એનું ઉત્તમ ઔષધ છે. આ જે બોલનો વિષય છે એ આ છે કે શુદ્ધ ચૈતન્યની ભાવના પર્યાયમાં રાગનું રોગ ચાલ્યો જાય એવું ઉત્તમ ઔષધ છે. સ્વરૂપને ભાવનું નિરોગી ચૈતન્ય દ્રવ્યની ભાવનામાં ભાવવું, એ ભાવનાને ભાવતા ભાવતા એમાં લીનતા ઉત્પન્ન થાય એટલી હૃદય એને ભાવવું કે જેથી એ લીનતા ઉત્પન્ન થવાથી પર્યાયમાં રાગના રોગનો નાશ થઈ જાય, ઉત્પન્ન થાય રાગ ઉત્પન્ન થાય. આ એકમાત્ર ઔષધ છે રોગને નાશ કરવાનું, આ એકમાત્ર ઔષધ છે, અને એ સમ્યક હોવાથી એને ઉત્તમ ઔષધ કહેવામાં આવે છે. એ સમ્યક છે. આમ તો મનુષ્ય જીવને સ્વરૂપ પ્રાપ્તિની અંતરમાંથી ઉગેલી ભાવનાને ભાવના કહેવામાં આવે છે. એ મનુષ્યની તબક્કાનો વિષય છે. અહીંયા તો રાગના રોગને નાશ કરવાનો પ્રકરણ ચાલે છે, ત્યાં શુદ્ધ ચૈતન્ય ભાવના તે શુદ્ધ પરિણમન છે, સ્પષ્ટ કરે છે. અહીંયા રાગાંશ છે, સ્વરૂપ પ્રાપ્તિનો રાગ સહિત કઈ પુરુષાર્થ ઉપાડવા માંગે છે અથવા પુરુષાર્થ શરૂ થાય એ ભૂમિકામાં પ્રયોગમાં આવવા જેની ભાવના વર્તે છે, જેની ભાવનાને વશ જે પ્રયોગને આગ્રહ છે અથવા જે ભાવનાને વશ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ શરૂ કરી શકે છે એ ભાવના રહીની શુદ્ધ ભૂમિકા. અહીંયા આગળ ચાલીને એમ કહે છે કે જે શુદ્ધ ચૈતન્યની ભાવના છે એ તો શુદ્ધ ચૈતન્યમાં લીનતા સ્વરૂપ છે, શુદ્ધ શુદ્ધ પરિણમન સ્વરૂપ છે અને એ રાગના નાશનું એકમાત્ર કારણ છે. એનાથી રાગરૂપી રોગ એનાથી જાય છે. બીજા કોઈ ઉપાયથી રાગનો નાશ થતો નથી. વિતરાગતા એ એક જ રાગનો નાશ કરવાનો ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી. ના ક્ષેત્રમાં વિતરાગ સ્વભાવનું ઓળખાણ અને જ્ઞાનના અભાવને લીધે કોઈને કોઈ રાગને જ ધર્મ માનીને એને વિતરાગતાનું નામ દઈ દેવામાં આવે છે. ઓળખાણમાં તો રાગના એક કણને પણ રાગ તરીકે જ ઓળખે એવી ચોખ્ખે ચોખ્ખી અંદરમાં ઓળખાણ પડવી જોઈએ, નહીતર રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન નહીં થાય. રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન નહીં થવામાં એક મુખ્ય કારણ એ છે કે જીવને રાગની રાગ તરીકે ની ઓળખાણ નથી, તો એ જ્ઞાનથી એને જુદું કેવી રીતે. વળી જ્ઞાનમાં રાગ પ્રતિબિંબિત થતો હોવાથી પ્રતિ સમય અને રાગની સાથે એકત્વ બુદ્ધિ વધતી હોવાથી એને એ પ્રતિબિંબને જ પ્રતિબિંબને જ બિંબ માને છે. એટલે કે રાગ મારામાં છે, જણાતો રાગ મારામાં છે, જણાય છે એમ નહીં પણ મારામાં છે એમ એને લાગે છે. એમ તો પ્રતિબિંબ છે, બિંબ નથી, રાગરૂપી બિંબ નથી. જ્ઞાનમાં તો પ્રતિબિંબ છે અને એને એમ થાય છે કે મારામાં મારામાં એટલે જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે મારામાં, આ ભ્રાંતિ થાય છે. મારામાં પણ એ તો પોતાના અસ્તિત્વથી અભેદ માને છે, નાશ થઈ જાય છે. પ્રતિ સમય રાગ નો તો નાશ થાય છે, પોતે ઉભો રહીએ છે રાગ નો નાશ થાય છે. એટલે રાગ ખંડ ખંડ ભાવે ઉત્પન્ન થાય છે અને પોતે અખંડપણે ઉભો રહે છે. જો પોતે ને રાગ એક સ્વરૂપે હોય તો રાગ નો નાશ થતા પોતાનો નાશ થવો જોઈએ, પણ એમ તો બનતો નથી. જુદો એટલે જ્ઞાન થી જુદો છે, હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન લક્ષણ થી એટલે એને એ પૂરેપૂરો કેમ છે એનું પૃથ્થકરણ કરવા જેવું છે. એટલો બધો રાગ રસથી રસાન્વિત થયો છે કે જાણે પૂરેપૂરો રાગમાં ખૂંચી ગયો છે. બરાબર છે? તો એ રાગ રસ છે એમાં ડૂબેલો છે, પોતે રાગ રસમાં ડૂબેલો છે એટલે પૂરેપૂરો એને અનુભવમાં આવે છે. હવે એ રસને તોડે, રાગ રસને તોડે, એટલે તો પેલા રસ તોડવાની પ્રક્રિયા લીધી છે. રસ તોડ્યા વિના અનુભવ ઉત્પન્ન થાય એવી ભૂમિકા પણ ઉત્પન્ન થતી નથી. તો રાગ રસને અને દર્શન મોહને સીધો સંબંધ છે. રાગ છે તે કસાય છે, પૃથક્કરણ કરવા જેવું છે. અને રાગમાં રહેલો જે રાગ રસ છે તે કસાય ની શક્તિ છે, તાકાત બધી ત્યાં છે. કસાય ની તાકાત ક્યાં છે? રાગ રસ માં છે. એની શક્તિ પેલા મળી પડી જાય તો એને એનાથી જુદું પડવું, જે ડૂબી ગયો છે એનાથી જુદું પડવું સુગમ થાય છે, અથવા જુદા પડવાનો અવકાશ થાય છે. જુદા પડવાની કઈક તૈયારી થઈ શકે છે, નહીતર એટલું બધું એને રાગ રસમાં રગડીને પરિણમ આવે છે કે એને રાગનું એકત્વ તોડવું એ અનંતકાળથી દુર્લભ થઈ પડ્યું છે. અને કેટલાક જીવો તો પોતાના અનુભવને જોઈને એમ કહે છે કે રાગથી જુદું પડવું એ વાત ભલે તમે કરો, પણ એ વાત કોઈ રીતે અમને શક્ય દેખાતી નથી. કેમ કે રાગ ચાલ્યો જ આવે છે, ચાલ્યો જ આવે છે, સિવાય રાગ અમને કઈ બીજું અમારા પરિણામમાં અનુભવાતું નથી. એનું કારણ શું છે કે તીવ્ર રાગ રસથી ચાલતું પરિણામ છે. એ રાગ રસને સ્વરૂપ ભાવના, સ્વરૂપ જિજ્ઞાસા, સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની અને વેદ જ્ઞાનના પ્રયોગના પુરુષાર્થ દ્વારા એને અને અંતર અવલોકન દ્વારા એને રાગ રસને પહેલા ફિક્કો કરી નાખો. પૂરો વેદ કહો, પૂરો રસ કહો, મૂળ તો રસ છે એમાં, બરાબર છે. ના ના, પોતાનું વર્તમાન હિત અહિત નું સમજણ છે, વિવેક છે, એ કામ કરે છે. શું છે? જ્ઞાનમાં બુદ્ધિમાં જયારે વિવેક ઉપજે છે કે આ રાગ રસ છે એ મિથ્યાત્વની સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે અને એમાં અનંત નિબોધના ભાવનો ગર્ભ પડેલો છે, પાંગર છે ત્યાંથી, તો એને જ્ઞાનનો જે વિવેક છે એ મિથ્યાત્વ જ્વરને મોળો પાડે છે. આ રસને મોળો પાડનારી છે વિવેક છે. જ્યારે જીવને અવિવેક વર્તે છે ત્યારે મિથ્યા જ્વર છે એ જોર કરે છે, જ્યારે વિવેક જોર કરે છે ત્યારે મિથ્યા જ્વર છે એનો રસ મોળો પીડ્યા વિના. એક પહેલેથી જ્ઞાન કામ કરે છે. વિવેક કોણ કરે છે? જ્ઞાન કરે છે. જ્ઞાન પહેલેથી કામ કરે છે પ્રારંભથી. જ્ઞાનનું કાર્ય મુખ્ય છે આ માર્ગને વિશે. અને જે જ્ઞાનનું કાર્ય છે એ મુખ્ય રહેતા આગળ જતા ઓળખાણ થાય છે, એ મુખ્ય રહેતા સસંવેદન થાય છે, એની મુખ્યતામાં આગળ વધીને પૂર્ણતા સુધી જીવ જાય છે. એક સરખું પરિણામ તો કોઈ જીવનું ક્યારેય રહેતો નથી. પૂરો વેદ છે બરાબર છે, પણ એક સરખું પરિણામ તો નિબોધમાં રહેતો નથી. તો મનુષ્ય છે, ક્રિશ્ચન જેવા ક્રિશ્ચન, મુસલમાન જેવા મુસલમાન, જેને અભક્ષ આહાર હોય છે એ પણ અઠવાડિયાનો એક દિવસ નક્કી કરે છે. પણ પેલા મુસલમાનો શુક્રવાર નક્કી કરે છે, તો ક્રિશ્ચન લોકો રવિવાર નક્કી કરે છે. એક ધારું પરિણામ રહી શકે એ ત્યાં આમાં આમાં બધું નમાજ પડે ત્યારે એમ કેવો શાંત દેખાય છે માણસ, શાંત દેખાય છે ક્યારે? એમ ક્યાંક શાંત દશામાં આવીને ચિત્તની શાંતિમાં ઉભો રહીને ક્યાંક એના પોતાના હિત અહિતનો વિવેક કરે તો એનો વેગ મળો પીડ્યા વિના, બરાબર છે. હોય કોઈ એને એમ કહે કે તને વેગ છે પણ દુઃખ નથી જોતું, એ વાત તો નક્કી શકે નહીં. જોઈ છું કોઈને દુઃખ, રોગ પીડા દરિદ્રતા અને અસમાધાનની મૂંઝવણનું દુઃખ, કોઈ ને જોયું તો નથી. આ તો બરાબર છે. હવે એવા દુખી પ્રાણી ને કોઈ એમ કહે કે ભાઈ તારું દુઃખ મટાડવાનો મારી પાસે ઉપાય છે, તો એને જિજ્ઞાસા ન થાય. જીવ છે કે નહીં એ તે એટલે દુઃખી પણ એ જીવ છે, આત્મા છે કે તારો દુઃખ મટાડવાનો ઉપાય છે, બહુ સારો ઉપાય છે. થોડી વાર તું નીચી ઉપાધિથી દૂર થઈને તારા દુઃખ મટાડવાની વાત સાંભળ, તો એ જિજ્ઞાસામાં આવે ત્યાંનો રસનો વેગ એનો ગળો પડે. આપણે અહીંયા ભગવાન દર્શનમાં એક ન્યાય લીધો છે કે જો જીવને પોતાના સ્વરૂપને જાણવાની અને સ્વરૂપ પ્રાપ્તિના એટલે સુખના માર્ગની ઉપાયની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉપડે, તો એ જિજ્ઞાસાને વશ એના પાંચ ઇન્દ્રિયના વિષયના રસ કાપડી જાય છે. જિજ્ઞાસાને ભૂમિકા એ અપૂર્વ જિજ્ઞાસા એની એક પાત્રતા છે, એમાં દર્શન નો મળો પડી જાય છે. અહીંયા પ્રકરણ શું છે કે રસ મળો પડે કે ન પડે કે પડે. ભાઈ એમ કે છે કે એવો વેગમાં તણાયેલો રહે છે, એવો વેગમાં તણાયેલો રહે છે કે વેગ થી છૂટો પડે તો કઈક વિચારે ને, પણ વેગ થી છૂટો પડવાના પણ એને કારણો છે કે એને દુઃખ જોઈતું નથી. ત્યારે કોઈ એમ કહે છે, મિત્રાગ એમ કહે છે કે અમારા વચનોમાં પણ કેટલી શાંતિ ભરી છે, તો જો અમારા પરિણામની તું ઓળખીશ ત્યારે તમે ફિદા થઈ જઈશ. જયારે અમારું શાંત પરિણામ તું જોઈશ ત્યારે તો તારું ચિત્ત આખું બદલાઈ જશે, ફરી જશે. પણ અમારા શાંત રસયુક્ત વચનો તો તું થોડાક સાંભળતો હતા, તને ફેર પડી જાય એવું છે કે નહીં પડે. આ તો વચનો એવા છે કે જેમાં એના નિમિત્તે શાંતિ ઉપજ્યા વિના માનસિક શાંતિ ભલે ઉપજે છે, તો એને વિશ્વાસ આવે છે કે શાંતિ નો ઉપાય ને અશાંતિ ટળવાનો ઉપાય આવા જો જેના શાંત વચનો હોય તો એની પાસે ઉપાય હોવાનો સંભવ છે. તો છે કે નહીં જિજ્ઞાસા હજી સ્વીકારી લેવાની વાત પછી છે, પણ છે કે નહીં તપાસ તો કરું હું, એની કુતૂહલ તો કરું એનું. જો અપૂર્વ જિજ્ઞાસામાં આવે તો એ જ કાળે એનો રસ ટૂંકો પીડ્યા વિના એટલું સહેલું કામ છે. જે અઘરું દેખાય છે વેગમાં તણાતા એ એટલું સહેલું કામ છે કે ક્ષણ માત્રમાં એનો વેગનો પારો નીચે ઉતરી જાય એવું કામ છે. નીચે થાય એવું કાંઈ નથી, અનંતાએ કર્યું છે. મારે કોઈ ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. જે અનંત આત્માઓ સિદ્ધિને વિર્યા છે એ બધા તારા જેવા હતા, એ કોઈ ઈશ્વરના અવતાર નહોતા. અન્ય મતની જેમ કે ભાઈ ઈશ્વરનો અવતાર હતો એટલે એને તો બધું સૌ કરી શકે ને, એના ભાવ અવતાર લઈને ભાવ લઈને. પણ આપણે તો સંસારી છીએ એવું કોઈ નથી, બધા જ સંસારી હતા, પૂરેપૂરા સંસારી હતા, એમાંથી સિદ્ધ થયા છે. એક પણ વ્યક્તિગત સિદ્ધ રીતે એક પણ સિદ્ધ એમ નથી કે પહેલેથી સિદ્ધ છે, પહેલેથી સંસારી છે અને પછી સિદ્ધ છે. બહારમાં ભૌતિક કાર્યોની અંદર ભૌતિક સુખ લેવા માટે તો તું એમ વિચારે છે કે બીજા કરી શકે તો આપણે શું કરવા ન કરી શકીએ. જે કામ કરે, જે સાધન અપનાવે છે, આપણે એ કામ કરીએ, એ સાધન શીખીએ, એ કરે છે આપણે કરીએ. તો અનંતાએ સિદ્ધ પદને હાંસલ કર્યું છે, હું નહીં મેળવી શકે એ પ્રશ્ન રહેતો નથી. અપૂર્વ જિજ્ઞાસામાં ભાવના સાથે જ છે, પણ જિજ્ઞાસામાં સુખી જિજ્ઞાસા લઈએ તો કુતૂહલ વૃત્તિ છે, કુતૂહલ છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે, મારું મૂળ સ્વરૂપ કેવું છે, એવી પોતાના જ સ્વરૂપને સમજવાની જાણવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા અંદરથી ઉત્પન્ન થાય તો એ કાળમાં એના વિભાવ રસ તીવ્ર રહી શકતા નથી. આ નિયમ બદ્ધ વાત છે, સિદ્ધાંતિક વાત છે. જિજ્ઞાસા શબ્દ કોઈ જગ્યાએ સ્વરૂપની ભાવનાની જગ્યાએ વપરાય છે. જિજ્ઞાસા અને ભાવના કોઈ વખત એકાર્થમાં પણ વપરાય છે, એમ બને છે. વ્યાધીના દુઃખ ને ભૂલી ને આનંદ ને અનુભવે છે, ખસી જાય છે કે નહીં. બીજી વાત કે કોઈ મોટો રોગ લાગુ પડે તો બહુ મોટો રોગ છે માટે શું કરીએ એમ કરીને હાથ હેઠા મૂકી દે છે, મૂકી દે છે. બહુ મોટો રોગ છે તો દુનિયાભરમાં તપાસ કરાવડાવો કે આ રોગ મટવાનો ક્યાંય ઉપાય છે, તેને એનો અભિપ્રાય શું રહે છે. પછી કાર્ય ભલે શક્તિ અનુસાર કરે છે પણ એનો અભિપ્રાય એમ રહે છે કે દુનિયાભરમાંથી આનો કોઈ રોગને મટાડવાનો જાણકાર છે કે નહીં, એની જે તપાસ થઈ શકી હોય મારે કરાવવી છે. હાથ હેઠા મૂકી દે છે, કોઈ મૂકી દે નહીં, કેમ કે કોઈને મરવું નથી, મરવું જ કોઈને. આ તો બરાબર છે કે નહીં. તો અહીંયા હાથ હેઠા મૂકવાની તારે શું જરૂર છે, બહુ વેદ છે, બહુ વેદ છે, અનાદિનો વેદ છે, અનાદિનો જોર છે, અનાદિના સંસ્કાર છે, અનાદિનો વેદ થઈ ગયો છે, કાંઈ તારે હાથ હેઠા મૂકી દેવાની જરૂર નથી. છે કોઈ આનો જાણકાર, પેલું એને આ જો શોધવાની જરૂર છે કે આ અનાદિના ભવભ્રમણના રોગને મટાડનારનો કોઈ જાણકાર છે આ જગતમાં. મિત્રાગ એમ કે છે કે ક્યારે પણ પૃથ્વી નક્ષત્ર થતી નથી, ત્રણેય કાળના જાણનારનો ત્રણેય કાળે સદભાવ રહે છે. ગુરુદેવા સૂત્ર કહેતા હતા ભલે આ ક્ષેત્ર તીર્થંકરને કેવળી નથી પણ વિદ્યાદિ ક્ષેત્રમાં તો વિશ્વ તીર્થંકર વિશ્વ તીર્થંકર આજે બિરાજમાન છે. એક નહીં પણ એક સાથે વિશ્વ કાયમ બિરાજે છે અને કેવળીઓ એના નિમિત્તે કેટલાય કેવળીઓ લાખો કેવળીઓ થાય છે, એક જ સમુસરણમાં લાખો કેવળીઓ થાય છે, ભલે ક્રમશ થાય છે પણ થયા જ કરે છે. એટલા લાંબા આયુષ છે ત્યાં લાખો એક જ તીર્થંકરના સમુસરણમાં લાખો કેવળીઓ થાય છે. એક ભણવી તો ત્યાં તો કઈ આપણે જવાય નહીં પણ ભાઈ એની વાત અહીંયા આવી છે તારા નસીબે. એ વાત કદાચ તને એમ લાગતું હતું બધી ત્યાંની વાતો આપણે શું કામ નહીં કે ત્યાંની અહીંયા આવી છે. એટલે હાલ તું એટલો નસીબદાર છું કે ત્યાંની વાત પણ અહીંયા આવી છે. હવે તું એનો ઘાત થા, બીજું કઈ નહીં, તું એનો ઘાત થા. તને એને ગ્રહણ કરવાની જે વૃત્તિ થાય તો તારું તને ધન્યવાદ આપીએ. ઉપેક્ષા કરતો હોનાર છે તારું, બીજો એમાં કોઈ અમારે ઉપાય નથી. એ જાતના પુણ્ય છે, જબરજસ્ત. પણ એને પોતાને છૂટવાની અંદરથી ભાવના કરવી જોઈએ, સાચી ભાવના કરવી જોઈએ. ઉપર ઉપરની ખોટી ભાવના તો અનંત વાર કરી છે, ભાવના કરવી જોઈએ. સાચી વાત છે. સાચે ધંધા વાળાને આ એક વિકલ્પ શોધ નો વિકલ્પ અવશ્ય આવે છે. જયારે એને એમ થાય છે કે મારું સ્વરૂપ મારે જાણવું છે અને મારું સ્વરૂપ મને કોઈ સમજાવે દેખાડે એવા કોઈ આત્મજ્ઞાની હોય તો સારું, મળી જાય તો સારું, એનો પરિચય ને સંગ થાય તો સારું. એ પ્રકારનો એને વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. જેને શોધ વર્તે છે, અંતર શોધ વર્તે છે, એને બહારમાં આટલો વિકલ્પ આવી જાય છે. બહુ ભાગ તો એવા જીવને એવો યોગ મળી જાય છે. જેને શોધ વર્તે છે, અંતર શોધ વર્તે છે, એને બહારમાં આટલો વિકલ્પ આવી જાય છે. બહુ ભાગ તો એવા જીવને એવો યોગ મળી જાય છે. કોઈ જીવને ન મળે તો ભાવના વધારે છે. આમ કોઈનું અટકે છે એવો અપવાદ ખાતર એ પણ કેસ ત્રણેય કાળનો વિષય હતો. આપણી આટલું બધી તો આ માર્ગની સફળતા છે. એ પણ અપવાદ ખાતર એવો કેસ નથી બનતો કે જે જીવને પોતાનું આત્મહિત કરવું હોય ને એનું હિત ન થાય. ખરી ભાવનાથી આત્મહિત કરવું હોય ને એ પોતાનું હિત સાધી ન શકે એવો ત્રણ કાળને વિશે એક પણ દાખલો લઈ શકાય, સોગંદ ખાઈ શકાય એના માટે પણ એક કેસ મળતો આવી પરિસ્થિતિ. એ માર્ગની 100 એ 100% સફળતાની સિદ્ધિ નો પુરાવો છે. જબરદસ્ત બહુ મોટી વાત છે. ગમે એવા હોય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા ભગવાન મહાવીર સ્વામી 10મા ભવે સિંહની પર્યાય નો શિકાર કરીને ખાય છે ત્યાં ઉપરથી ચારણ વૃદ્ધિધારી મુનિ આવે છે. હાથ ને મોઢું લોહી વાળા છે ને પેટમાં માંસ પીડી છે. એ તો કઈ પેટ હાવ ખાલી તો હોતો નથી, તે દિન ખાધું હોય તો આગલા દિવસ નું પણ પેટમાં તો એ જ પીડ્યું છે. એ તો કઈક શેખર ખાતા નથી છે. ભગવાન મહાવીર સ્વામી નો જીવ છે. ક્યાં તીર્થ નાયક મહાવીર સ્વામી, ક્યાં સિંહ ની પર્યાય, ક્યાં એ હરણ ને મારે એ માઉસ થાય, ક્યાં વાત, ક્યાં ને ક્યાં વાત છે, કેટલો વેગ છે એનો. ભૂખ લાગી હોય હરણિયા ને સાપ મારીને ખાતા હોય મારી નાખે એનો વેગ તો હશે કે નહીં? 1 સેકન્ડ માં વેગ ને ફરતા વાર કેટલી? 1 સેકન્ડ માં. મેં ઉપરથી સંબોધન ઉતરીને સંબોધન કર્યું કે અરે જે વાત શું કરે તો કોણ છો વિચારતો કરતો બધું ફરી ગયો. પરિણમન ફરતા શું વાર લાગે? એક જ સમય લાગે છે, બીજો સમય લાગતો સાચી વાત છે. એ તો થોડીક વાર કહ્યા તો પણ એ તરી ગયા, એમણે કામ કરી લીધું. સિંહ ની પર્યાયમાં, તિર્યંચ ની પર્યાયમાં એટલી યોગ્યતા, આ મનુષ્ય ની પર્યાય ની યોગ્યતા. જો તિર્યંચ પણ આટલું કામ કરી શકે છે, તિર્યંચ ની, તિર્યંચ તો એક એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે જીવની દશા છે. મૂળ તો જીવ છે પણ એ દશામાં પણ જીવ જો આટલું કામ કરી શકે છે તો મનુષ્ય જેવો મનુષ્ય થઈને તારે કઈ હારી જવા જેવું બરાબર છે. અને હવે તો ઘણી નજીકતા છે, જે આ વાત સાંભળવા સુધી આવ્યો હોય તો ઘણો વિવેક આવી ગયો. એને કઈ જેને કાને ન પડી હોય એની વાત જુદી છે, એને આ વિષયતાને નથી કર્યો, એ વિચાર કેવી રીતે કરે, પ્રયોગ કેવી રીતે કરે, અનુભવ કેવી રીતે કરે. પણ જેને કાને પડી અને લક્ષ ઉપર વાત આવી, ખ્યાલમાં વાત આવી કે છે વાત નિંદાની, માર્ગ તો આ છે, ત્રણેય કાળને વિષય વિતરાગનો માર્ગ, વિતરાગ પ્રાપ્તિનો માર્ગ આ છે, આ જ પ્રકાર છે, મારો પ્રયત્ન થાય એટલી જ વાર છે, બીજું કાંઈ આમાં નથી. કહેનારે સ્પષ્ટ કર્યું છે, સમજાવનારે સમજાવવામાં બાકી રાખી નથી. જે કાંઈ વાત છે તે મારે કામ કરવાનું બાકી છે એટલી વાત છે, અને હું કરું ત્યારે થાય ને ન કરું ત્યારે ન થાય, એમાં મારી સંપૂર્ણ સ્વતંત્રતા છે, જરા પણ પ્રાધીનતા નથી. જીવ રોકાણો છે તો પોતાના કારણે રોકાણો છે, કોઈ સંયોગ ને કર્મ ના ઉદય ના કારણે ભાવના ભાવના અનુસાર ફળ આવ્યા વિના રહેતું નથી. મગનો મટકો થયો જે મગના મગમાં મટકા પડે છે કે નહીં, ઘઉંમાં ધનેડા પડે છે, ચોખામાં વાતરી પડે છે, ચણાની અંદર ચાણા પડે છે ને, મોરા ક્યાંથી થયો, ક્યાંથી થયો એ જે ક્યાં ભાઈ ભાવતા ભાવતા ભાવના ભાવતા ભાવતા ત્યાં સીધી વાત. ભાવમાં પણ કુદરત બંધાયેલી છે, સ્વભાવમાં તો કહેવાની જરૂર નથી કે કુદરત બંધાયેલી છે, સીધી વાત. પર્યાયમાં રોગ છે અને શુદ્ધ ચૈતન્યની ભાવના પર્યાય રોગ ચાલ્યો જાય ઉત્તમ ઔષધ છે. દ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય પૂર્ણ નિરોગ છે, એની અવસ્થામાં આવી તે પર્યાયમાં રાગાદી રોગ છે અને શુદ્ધ ચૈતન્યની ભાવના વિતરાગ સ્વરૂપની ભાવના, ભાવના નામ અહીંયા શુદ્ધ ચૈતન્યના અભેદ શુદ્ધ પરિણમન કે જે શુભાશુભ રૂપ પરિણમન નથી એવું પરિણમન, એ રાગના રોગ ટાળવાનું સમ્યક પ્રકારનું ઔષધ છે, સમ્યક પ્રકારનો એ ઉપાય છે. ખોટ એ કરી છે કે આ ભાવના શુદ્ધ પરિણમન છે, શુદ્ધ ચૈતન્યની ભાવના તે શુદ્ધ પરિણમન સ્વરૂપ છે અને તે શુભ કે અશુભ પરિણમન સ્વરૂપ નથી. શુભ અને અશુભ પરિણમન એ સ્વયં રોગિષ્ટ પરિણમન છે અને શુદ્ધ પરિણમન એ નિરોગ પરિણમન છે. અહીંયા તો રોગ ને નિરોગ ની વાત ઉપમાથી વાત ચાલે છે. તો શુભ ને અશુભ રાગ છે તે રોગ છે અને વિતરાગતા છે તે નિરોગ પણ છે. એટલે પેલા ત્યાં ભાવના કહેવાય છે, પણ એ ભાવના સાચી ક્યારે કે એના પુરુષાર્થ નું ઉત્થાન આવે ત્યારે, નહીં તો ઉપર ઉપર ની વાત, ઉપર ઉપરનો રાગ, ભાવના વાળો રાગ ઉપર ઉપરનો, એને ખરી ભાવના શું કહેવી, એને ભાવના કહેવી પણ શું, એ ભાવના નથી. જો એનો પુરુષાર્થ ઉપડે ત્યારે એને ભાવનાનું નામ દઈએ અને શુદ્ધ પરિણમન થાય ત્યારે એ ભાવના એ એનું મૂર્ત સ્વરૂપ પકડ્યું એમ કહેવામાં આવે, ત્યારે એ ભાવના સાચી ભાવના. એવી શુદ્ધ ચૈતન્યની ભાવનાથી અવશ્ય સંસાર રોગ જાય. અવસ્થામાં જે જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે એ અવશ્ય જાય. મરણ છે એ કોઈને જોઈતું નથી, પણ એનો સમય આવે એટલે દેહ ત્યાગનો પ્રસંગ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. જેને દેહ ત્યાગ થાય છે સંસાર અવસ્થામાં, એક સમય, બે સમય કે વધુમાં વધા ત્રીજા સમયે એ નવો જન્મ ધારણ કરે છે. ક્યાં ને ક્યાં ઉપજી જાય છે. નવી પર્યાય બીજા ભવન ભવાંતર રૂપ પર્યાય ઉપજવું એને જન્મ કહે છે. વર્તમાન ભૂમિનો પૂર્ણ વિરામ થવો પૂરો થવો એને અહીંયા મરણ કહેવામાં આવે છે. વાસ્તવિકપણે જોવામાં આવે તો કોઈ જીવને જન્મ મરણ નથી. શાશ્વત છે બધા દ્રવ્યો શાશ્વત છે. મરણ જેવી ચીજ નથી. પછી એનો ભય ક્યાં રહ્યો? જેમ કોઈ કહે છે કે ભૂત નો ભય લાગે છે, પણ કોઈ સાબિત કરે કે ભૂત જેવી ચીજ દુનિયામાં છે નહીં, તો પછી એનો ભય ક્યાં રહ્યો? એ મરણ નું ભૂત છે. જીવ ને મરણ નું ભૂત છે. ના સાંભળવા તૈયાર નથી, એનો વિચાર કરવા તૈયાર નથી. એ તો લોકો એમ કે મરણ ની અશુભ વાતો કરવી નહીં, બધી એવી વાતો છે. એવી વાતો કરવી ગમે, સાંભળવી ન ગમે, કરવી ન ગમે, ઠીક, પણ ક્યાંથી ગમે તને? તારો ભય છે એ વાત થી પણ તને દૂર રાખવા માંગે છે. અહીંયા તો તારે કઈ ગભરાવાની જરૂર નથી. તને ખબર પડશે કે દેહ ત્યાગ નો હવે સમય નજીક છે, તો પણ તું તારી આનંદ ની સાધનામાં અને સુખ ની સાધનામાં વિશેષ વિશેષ પ્રકારે પ્રવર્ત થઈ જઈશ. દેહ ત્યાગ ની અને મરણ ની ચિંતા છોડીને તને જરાય ની ચિંતા થશે. કેમ કે હું શાશ્વત છું, સદાય હયાત રહેનારો છું. પછી મરણ ની વાત જ ક્યાં રહે છે? એ તો એક સંયોગ, દેહ ના સંયોગ નો વિયોગ છે. તો તમામ સંયોગ વિયોગ સહિત જ છે. દેશ બધા જ સંયોગ વિયોગ સહિત જ છે. કોઈ સંયોગ શાશ્વત રહેતા? તેનાથી અવશ્ય સંસાર રોગ જાય. શુદ્ધ ચૈતન્ય ની ભાવના, શુદ્ધ પરિણમન, એનાથી સંસાર રોગ જાય. અથવા સંસારના સર્વ પ્રકારના વિભાવ અને વિકારનો નાશ એનાથી થઈ જાય. એક શુદ્ધ પરિણમન છે, તે શુભાશુભ પરિણમનના નાશનું કારણ છે. શુદ્ધ પરિણમનમાં શુદ્ધ ચૈતન્યનો રસ છે, આત્મરસ છે, અમર તત્વનો કોઈ અમૃત રસ એની અંદર છે. અમૃત જે પીર કે મરે નહીં એમ કે છે ને, જેની અંદર શું કહે છે કે એક છાંટો જો અમૃત કોઈ પી જાય તો પછી એને મરણ થાય. આ સમ્યક દર્શન નો એક છાંટો પી જાય તો એનું મરણ થાય નહીં એમ છે. કેટલી ગેરંટીડ વાત છે. એની અંદર અમૃત રસ ભરેલો છે. એ એટલો બધો શક્તિશાળી રસ છે પરિણમન ની અંદર વ્યક્ત થતો. એટલી બધી એની શક્તિ વ્યક્ત થાય છે કે શુભાશુભ પરિણમન ની શક્તિ છે એ હણાઈ જાય છે, હણાઈ જાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રજી સમ્યક દર્શન ને વાચા આપી છે. આમ તો સમ્યક દર્શન ને વાણી હોતી નથી, પણ એમને એને વાણી આપી. સમ્યક દર્શન બોલ્યું કે એ જે એક વાર તું મને અંગીકાર કરીશ તો પછી સંસારમાંથી ઢસડીને તને હું મુક્તિમાં પહોંચાડી દઈશ, ખેંચીને લઈ જઈશ. તારી તાકાત નથી, એ તારા વશની વાત નથી કે હવે તું સંસાર ભોગવવા માટે લાંબો કાળ રહે, એ તારા વશની વાત નથી. હવે મુક્તિમાં ખેંચીને લઈ જવું એ મારા વશની વાત છે. એનો અર્થ શું થાય છે કે જીવની શુભાશુભ પરિણમનની શક્તિ હણાઈ જાય છે. ચૈતન્ય રસની શક્તિ એવી વેગથી ઉત્પન્ન થાય છે કે એને શુભાશુભ રસની શક્તિ હણાઈ જાય છે. કેવળ જ્ઞાનને બોલાવે છે. સમય સાધના નિર્ગ્રહ અધિકારમાં કુંદાચાર્ય એના ઉપર ગાથા ની ગાથાઓ લખે, વિસ્તૃત અધિકાર લેખો છે, સમર કરતા અને બંધ કરતા આગળનો સમર અધિકાર છે, પછી નિર્જરા અધિકાર છે, પછી બંધ અધિકાર છે, પછી ત્રણેય અધિકારમાં નિર્જરા અધિકાર મોટો છે, લંબાઈ ગયો અધિકાર. એમાં આચાર્ય મહારાજને લખતા લખતા થોડો વિશેષ લખવાનો રસ પડ્યો, તો એમણે ત્યાં સુધી રાજને જોઈને નિષ્કા કરતા કહેવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિની દ્રવ સિદ્ધત્વ રૂપ પરિણામે જોયું છે. એનો સંસાર રસ છે એ બીજો રસ, સંસારના રાજનો રસ એનો બીજો છે. અજ્ઞાન દશામાં એને જે પ્રકારના પુણ્ય પાપ કરેલા પૂર્વે અજ્ઞાન દશામાં એનો ઉદય જરૂર આવે છે, એ ઉદયને સમ્યક દ્રષ્ટિ જે ભોગવતો પણ દેખાય છે, તો પણ એનો એમાં નિરસનો રસ નિરસ થયેલો હોવાથી એને નવા કર્મ બંધાતા નથી. એ ઉદય એને નિર્જરાને લેખે થઈ જાય છે અને નિર્જરી જાય છે. આ વાત કર્મ ભોગવતા છતાં નિર્જરા થાય છે એ સમ્યક દ્રષ્ટિપણામાં ચૈતન્ય રસના વ્યક્ત શક્તિની પ્રસિદ્ધિ કરવા માટે આખો અધિકાર નિર્જરા નામનો અધિકાર લે. બહુ બંધની જે કર્મ વિપાકાર પૂર્વે બંધાયેલા, પૂર્વે એટલે અજ્ઞાન દશાની હયાતીમાં જે કર્મ માંડ્યા હતા, શુભાશુભ પૂર્વબદ્ધની જે કર્મ વિપાકાર, જ્ઞાની તો જ્ઞાનીનો યદી ભવતી ઉપભોગ, જ્ઞાનીને એવો કર્મનો ઉપભોગ હોય છે, તદ ભવત્વ રાગ વિયોગાત પણ એને એનો રસ નથી. નનુમેતી ન પરિગ્રહ ભાવમ, ખરેખર તે એના પરિગ્રહ ભાવને પામતા નથી, કેમ કે પકડાતો નથી. એ ઉદય થયો એ કર્મના ઉદયની પકડ આવતી નથી, એટલે પકડ આવે એને પરિગ્રહ કહ્યો, પકડ ના આવે તો પરિગ્રહ નથી. છેલ્લે લે છે એ વાતને પૂર્વબદ્ધની જે કર્મ વિપાકાત એનો અર્થ નથી, એનો અર્થ કરે છે. કેમ કે આગળ એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે, કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને સમ્યક દ્રષ્ટિને, વિરાગીને એટલે સમ્યક દ્રષ્ટિહીનને વિષય સામગ્રી કેમ હોય છે? એને પોતે તો વિરાગી છે, પછી એને વિષય સામગ્રી કેમ છે? ઉત્તર આમ છે કે પૂર્વબદ્ધની જે કર્મ વિપાકા છે, પૂર્વબદ્ધ એટલે સમ્યત્વ ઉપજતા પહેલા તે જે મિથ્યા દ્રષ્ટિ જીવ હતો, રાગે હતો, ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે કારમણ વર્ગના પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણા દીરું, તેના ઉદયને લીધે એનો ઉદય થતા યાયબા વિના રહે નહીં. ભાવાર્થ આમ છે કે રાગ દ્વેષ મોહ પરિણામ મટતા, સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ પરિણામ મટતા દ્રવરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, પરંતુ નિર્જરાનું કારણ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની વિષય સામગ્રી ભોગવે છે, એટલે ભોગવવાની ક્રિયા છે, પરંતુ રંજિત પરિણામ નથી તેથી બંધ નથી, રસ નથી તેથી બંધ નથી. આ રસ તો કહે છે ચૈતન્યના અનુભવ રસમાં શુભાશુભ રસની શક્તિ ઘીણી થઈ ગઈ છે, તેથી પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા થાય છે. જેમ અસાતા વેદની અવશ્ય ભોગવી પડે છે એજ પ્રકારે કોઈ પણ પ્રકારનો ઉદય એને ભોગવવો પડે છે, પણ એમાં એને રસ હોતો નથી, તેથી નિર્જરાના કારણમાં જાય છે. અતિ વિરક્તિ છે, અતિ વિરક્ત છે એને તે કર્મના ભોગ સામગ્રીની વાંછારૂપ પરિણામ એને હોતા, તેથી એને રસ ઉપડતો નથી. બીજો 147 નો કળશ પણ એવો છે કે જ્ઞાની નો નહીં પરિગ્રહ ભાવ કર્મ રાગ રસ રિક્ત રિક્ત જેથી કર્મ રાગ રસ રસ શબ્દ પકડ્યો એનાથી રિક્ત એટલે ખાલી છે. રંગ યુક્તિ કષાયિત વસ્ત્રે સ્વીકૃતિ વહી બહિર લૂંઠતી, જે મજીઠ નો રંગ છે એ ઉપર ઉપર લાગે, ફટકડી વિનાનો તો એ કાચો રંગ નીકળી જાય છે એના જેમ. કર્મ જ્ઞાનીનઃ પરિગ્રહ ભાવમ નહીં એતિ, જેટલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે સમીપ દ્રષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. કેવા શબ્દ વાપરા છે, એનો મમતારૂપ સ્વીકાર ત્યાં નથી. આ ચીજ મારી છે સામે આવેલી એ વાત કરે નથી, ચીજ મારી નથી આ વાત કરે છે. કર્મનો ઉદય આવ્યો, ચીજ સામે આવી, ચીજ મારી નથી, હું એનાથી તદ્દન ભિન્ન છું. એની ભિન્નતાને વશ એનો રસ તૂટી ગયેલો હોય, આ સ્પષ્ટ વાત છે. મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી તે સામગ્રી પ્રાપ્ત થતી નથી, આ કારણથી એ કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપણા રંજિત પરિણામ રૂપ જે વેદ રસનો અર્થ લીધો છે, કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિત પરિણામ રૂપ જે વેગ મિથ્યા દ્રષ્ટિને થાય, તેનાથી સમ્યક દ્રષ્ટિ જીવનું પરિણામ ખાલી થઈ ગયું છે, અપાવરૂપ છે તે વેગ એને. એટલે કે ભિન્નપણાનું એને જ્ઞાન છે અને પોતાના ચૈતન્યના અનંત ગુણોના વૈભવના રસનો વેગ એને પ્રવર્તે છે. વેગ તો છે એવો, પણ એ ચૈતન્યનો વેગ છે, જળનો વેગ એને રહ્યો નથી. એવો ભાવ હોવાને લીધે એના ઉપર આ દ્રષ્ટાંત લીધું છે, કપડા ઉપરના કાચા રંગનો. વેગની દિશા પલટાઈ ગઈ છે, વેગ તો વિધો છે, ખરેખર તો પુરુષાર્થ વિધો છે, પુરુષાર્થ નો વેગ વિધો છે, પણ તે સ્વરૂપ પ્રત્યે છે, આત્મ પ્રત્યે પુરુષાર્થ નો વેગ છે. બહારના રાગમાં એનો રસ ને વેગ નથી, તે મોટો જે મુદ્દો છે, આની અંદર સમજવા જેવો જે મુદ્દો છે એ આ છે. જ્ઞાનમાન સ્વરસ તો યથાસ્યાત, કારણ કે યથો એટલે કારણ કે પોતાના જ્ઞાનમાન સ્વરસ માં હોવાને લીધે સર્વરાગ રસ વર્જનશીલ, રાગ રસ નો વર્જનશીલ છે, રાગ રસના ત્યાગના સ્વભાવ વાળો થઈ ગયો છે. લિપ્યતે સકલ કર્મ ભી એ સહ કર્મ મધ્ય પતિ પતિતો અપી તતો ન ન લિપ્યતે, ન છેલ્લો આવે છે, ન લિપ્યતે સકલ કર્મ ભી, બધા કર્મની વચમાં હોવા છતાં એ લિપાયમાન થતો નથી. આ પ્રથમમાં પ્રથમ આ મુદ્દો સમજવા જેવો છે, મોક્ષુ જીવે સમજવા જેવો મુદ્દો એ છે કે પૂર્વ કર્મને કારણે હું કોઈ ચોક્કસ પ્રકારના સંયોગોની મધ્યમાં પડેલો જીવ છું, આ વાત તો નક્કી છે. જે કાંઈ વર્તમાન ઉપલબ્ધ સંયોગો છે એ પૂર્વ કર્મને કારણે છે. આવા જ સંયોગોમાં હોવા છતાં જેઓ બંધનને પામતા નથી એનું કારણ શું? સંયોગો આવા જ પ્રકારે હોવા છતાં એ બંધનને પામતા નથી એનું કારણ શું? કેમ બંધાતા નથી? આ કારણ શોધી કાઢવું એને જોઈએ. આની શોધ એને ચલાવવી જોઈએ કે અંદરમાં એવું એ શું કરે છે કે જેને એને એ સંયોગો હોવા છતાં બંધનને પામતા નથી. આ વસ્તુ એની વિચક્ષણતાના શોધનો વિષય બનવી. વિજ્ઞાન ઉપર જ આવે છે. કરું મધ્ય પતિત આપી, કર્મની મધ્યમાં પડી ગયો છે પૂર્વ કર્મ ને કારણે, એમાં તો આવી ગયો છે. હવે એમાં આવ્યો છતાં એવું શું કરે છે કે કર્મ થી બંધાતો નથી? કે એનો રસ થઈ ગયો છે. જ્ઞાનવાન સ્વરસત અપી, જ્ઞાનવાન છે. જ્ઞાનવાન એટલે અહીં અર્થ કરે છે રાજમલજી કે શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે જે જીવ તે. કોને જ્ઞાનવાન કીધો? કે જેને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અત્યંત રસથી અનુભવ થયો છે તે જ્ઞાનવાન છે. સ્વરસત હોય એટલે શુદ્ધ, શુદ્ધતાનો રસ જેને પ્રગટ્યો છે, શુદ્ધતા રસ રૂપે એનું દ્રવ્ય પરિણમ્યું છે અને એનું વિભાવ રસનું પરિણમન મીઠું છે. તેથી જેટલા રાગ દ્વેષ મોહરૂપ અનાદિના રસના જે સંસ્કાર, એ સંસ્કારથી તે રહિત જેનો સ્વભાવ થયો છે એવો છે. એનું પ્રકૃતિ ફરી ગઈ. પહેલા એનો કષાયની પ્રકૃતિ પૂર્વ સંસ્કાર જેવી હતી, ખબર પણ ન પડે. જાગૃતિ આવે એ પહેલા તો એ પ્રણમી જાય. હવે એ રસ આખો બદલાઈ ગયો છે. પૂર્વ સંસ્કારના રસે પરિણમ તો એવા અર્થ કેવા કર્યા છે? રાગ દ્વેષ મોહનો પૂર્વ સંસ્કાર છે જીવને, અનાદિના સંસ્કાર છે. તો કે જેટલા અનાદિના રાગ દ્વેષ મોહરૂપ અનાદિના સંસ્કાર, તેનાથી રહિત પરિણમવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે તેને અહિયાં સર્વ રાગ રસ વર્જનશીલ સ્યાત એમ કહેવામાં આવે છે. આ સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ એવો છે. સમ્યક દ્રષ્ટિ કે સર્વ રાગ વર્જનશીલ સ્યાત, બધા પ્રકારના રાગ રસને વર્જનશીલ થઈ ગયો છે. એટલે કર્મ મધ્ય પતિતો અપિ, કર્મની મધ્યમાં પડેલો હોવા છતાં પણ એ નવા કર્મથી બંધાતો. નિર્જરાધિકાર બહુ સુંદર લખાય છે. પરિણામ લુખા થયા. બારમી તેરમી ચૂરનું કરીને ખવડાવે, પણ એને શોકમાં ડૂબેલું પરિણામ છે એટલે એને ભોજનનો રસ રહેતો નથી. તો અહીંયા એમ કે છે કે એ ભિન્ન છે, જુદું છે, સુખ રહિત છે અને મલિન ભાવને દુઃખનું કારણ છે એવું જ્યારે એને સ્પષ્ટ જ્ઞાન થાય છે ત્યારે એનો રાગ રસ એમાંથી ઉડી જાય છે. અંદરમાં અનંત સુખનો અને અનંત જ્ઞાનનો ભંડાર ભર્યો છે. સાક્ષાત સર્વજ્ઞ પદ છે, સિદ્ધ પદ છે, પરમેશ્વર પદ છે, એનો રસ ઉપજે છે, અનુભવ રસ ઉપજે છે. ત્યારે પરિણામમાં રસની જાત ઉલટી સુલટી બદલાઈ જાય છે એટલે એના પરિણામ, સમય દ્રષ્ટિના પરિણામ લુખા થઈ ગયા છે. અંતરંગ ચીકણા પરિણામ રહ્યા નથી, અંતરંગ લુખા પરિણામ થઈ ગયા છે. અને અંતરંગ લુખા પરિણામ થઈ જવાને કારણે શિકાશ બંધ નું કારણ છે, લુખાશ બંધ નું કારણ નથી. શીકણાથી બંધાય, લુખાથી બંધાય નહીં. બીજા પણ દ્રષ્ટાંત આવે છે, ધાવ માતાના દ્રષ્ટાંત આવે છે. ધાવ માતા બાળકને ઉછેરે છે, ધવડાવે છે, રમાડે છે, પ્રેમ કરતી દેખાય છે, પણ એના દીકરાનો પ્રેમ એની માતાને આવે એવો પ્રેમ મૂળ માંથી ધાવ માતાને ઉગજે એવું બની શકતું. કેમ કે આ ચીજ મારી નથી, આ દીકરો મારો નથી, એને સતત ભાન વર્તે.
ભગવાન